એટલે સેવ એન્વાયરમેન્ટ
હા
કરતા જો સેવ નવરાત્રિ કેમ્પેન રાખ્યું હોય તો કદાચ
હા
સક્સેસ વધારે મળે.
સરસ. તો આ પોડકાસ્ટ નું ટાઇટલ માં સેવ નવરાત્રિ તો મૂકી દેવા. હેલો હેલો હેલો, વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો. આજના એપિસોડમાં મેં મલ્ટી ટેલેન્ટેડ નીલ વડોદરિયા સાથે વાત કરી છે. નીલ અત્યારે આઈઆઈટી પટનામાં માસ્ટર્સ કરે છે અને એનો ઇન્ટરેસ્ટ ફિઝિક્સ, એસ્ટ્રોફિઝિક્સ, કોસ્મોલોજી સિવાય બર્ડ વોચિંગ અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફીમાં પણ છે. અને નીલ ઇઝ અ રીલી ગ્રેટ થિંકર એન્ડ વેરી વેલ રેડ પર્સન, જેનાથી આ એપિસોડમાં અમે ઘણા બધા ફેસિનેટિંગ ટોપિક ઉપર ચર્ચા કરી છે અને મને ઘણી મજા આવી છે. સો આઈ હોપ કે તમને પણ એપિસોડ ઇન્ટરેસ્ટિંગ લાગે. સો જ્યાં પણ સાંભળતા હોય ફોલો કે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે દર બુધવારે અને રવિવારે સવારે 7 વાગે અમારા નવા એપિસોડ આવે છે. સો પ્લીઝ શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી એન્ડ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ. સરસ. તો હમણાં શું કરે છે?
બસ હમણાં આરામ અને પેકિંગ ને એવું ચાલે છે.
પેકિંગ શાના માટે?
એકચ્યુઅલી અમારે ઓનલાઈન હતું ને અત્યાર સુધી, હવે ફાઇનલ સેમ માં પટના જવાનું છે.
સરસ સરસ.
એટલે પહેલી વાર જ કેમ્પસ જાઉં છું એટલે બધું હોસ્ટેલ ના તૈયારી.
તો તે ક્યારે જોઈન કરેલું માસ્ટર્સ થયું?
મેં માર્ચ 20.
માર્ચ 20 અને અત્યારે ફાઇનલ સેમેસ્ટર માટે ઉભાઈ છે.
3 સેમેસ્ટર ઓનલાઈન થઈ ગયા.
સરસ. ચલો એટલીસ્ટ મતલબ આઈઆઈટીએન છે તો એક સેમેસ્ટર તો આઈઆઈટી માં જઈને આવે એમ.
યસ.
કેટલા કેટલા ટાઈમ નો હશે અત્યારે? જાન્યુઆરી થી એપ્રિલ જ હશે, વધારે નહીં હશે.
4 મંથ્સ, એપ્રિલ એન્ડ સુધી મેક્સ.
તો અત્યારે શું થીસિસ પ્રોજેક્ટ કરવાનો છે?
હા અત્યારે પ્રોજેક્ટ ચાલુ છે કોરસ્પોન્ડન્સ માં, ત્યાં જઈને પછી.
ચલો સરસ. પટના જાય છે ને તું? કઈ નહીં, મેં વિચારતો હતો કે આપણે કંઈક વાત કરીએ. મેં થોડું તારું ઇન્સ્ટાગ્રામ બાયો જોતો હતો તો થોડા ઘણા કીવર્ડ્સ મને મતલબ દેખાયા એની અંદરથી, કે એક તો એસ્ટ્રોનોમી ને ફિઝિક્સ ને કોસ્મોલોજી તો છે, બટ ફોટોગ્રાફીમાં તારો બહુ વધારે ઇન્ટરેસ્ટ છે. તો એ ક્યાંથી છે?
એ બસ ખબર નહીં, નેચરલ જ છે, બહુ એક્સપ્લોર ભી નથી કર્યું, પણ ક્યારેક ચાન્સ મળી જાય એમ.
વસ્તુ બરાબર, એટલે જસ્ટ બીકોઝ કદાચ થોડી વસ્તુ મને ખબર બી હોય તો બી હું એ રીતે જ ક્વેશ્ચન રાખીશ કે આપણે જેટલું વધારે બેઝિકલી એને જોઈ શકીએ, લાઈક મોર ઓફ લાઈક ફિલોસોફિકલ સ્ટેન્ડ પોઈન્ટ. તો એ રીતે તો તું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી ને કેવી રીતે ડિસ્ક્રાઇબ કરે? મને ઝીરો આઈડિયા છે એના વિશે.
એક્ચ્યુઅલી હું બી બહુ એમેચર છું, બટ જો ડિસ્ક્રાઇબ કરવાનું જ આવે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી તો બસ કોઈ ભી એવો આમ નેચરમાં મોમેન્ટ કે તમે કોઈ બર્ડ પહેલી વાર જોયું કે કોઈ એનિમલ જોયું અને તમે આમ બસ આમ જોતા રહી ગયા કે વાહ કેટલું બ્યુટીફુલ છે, કે સીન કેવો છે, બસ તો એને કેપ્ચર કરવાની એક ટ્રાય એમ.
તો એ નેચરલી કેપ્ચર થાય કે એના માટે બહુ વધારે ધીરજથી તમારે એ જગ્યાએ બેસવું પડે અને ટાઈમ સ્પેન્ડ કરવો પડે?
એટલે કેવું કે તમે જ્યારે જોવો એને પહેલી વાર કે આ બર્ડ અહીંયા બેઠું છે કે અહીંયા એનિમલ છે, કે ઇવન તમે ગીરમાં ગયા હો ને લાયન જોયું હોય, તો તમારો પહેલો શોટ તો ખરાબ જ આવશે. પછી તમે 10-15 મિનિટ એને જોયા રાખો છો, એંગલ્સ ચેન્જ કરો છો અને સતત ક્લિક કરી રાખો છો, અડધા હલી ગયા હશે, મે બી એક ઇમેજ રાઈટ આવવા માટે 100 ફોટા પડેલા હશે અલગ અલગ એંગલે. અને ઘણી વાર એવું થાય કે તમે વાઇલ્ડ લાઈફ હોય, કોઈ બર્ડ છે તો એ કેટલું ટીમેડ છે એ ખબર નથી, એટલે પેલા દૂરથી પાડો, પછી એમ થાય ચલો એક પગથિયું આગળ જાય, ઉડે છે કે નહીં, ના બેઠું છે, હજી 2 પાડીએ, બિસાઇડ વધારે હિંમત કરી નજીક નજીક જઈએ કે ક્યાં સુધી આપણે જઈ શકીએ છીએ એને ડિસ્ટર્બ કર્યા વગર.
તું ઘણા બધા બર્ડ્સ વોચરને મળ્યો છે કે જે મતલબ ડેડિકેટેડલી એમની લાઈફ સ્પેન્ડ કરતા હોય કદાચ એની પાછળ, એવા કોઈને મળ્યો છે તું?
એવા બર્ડ વોચર્સ તો ઓછા થયા છે, પણ ભાવનગરની પાસે વાઇલ્ડ લાઈફ સેન્ચુરી છે, બ્લેક બક માટે ફેમસ છે, પણ ઘણાને નથી ખબર હોતી કે બર્ડ વોચિંગ માટે બી બહુ સારી લોકેશન છે. એટલે ત્યાંના ફોરેસ્ટ ઓફિસર્સ, રેન્જ ઓફિસર્સ સાથે ઘણી વાર વાત થઈ હોય બર્ડ્સ ની, ને દે આર ક્વાઇટ શાર્પ કે આપણે ગયા હોય એટલે ધે કેન પોઈન્ટ આઉટ ઇઝીલી કે જો આ છે, આ સ્પીશી છે.
હા, એ બહુ જોરદાર કામ છે એકચ્યુઅલી. ખબર, એક નેટફ્લિક્સ ની ડોક્યુમેન્ટરી હતી કનેક્ટેડ કરીને, તો એની અંદર આઈ થિંક ફર્સ્ટ એપિસોડમાં જ હતું કે અમેરિકાના કોઈક આઈ થિંક મિડવેસ્ટ ની અંદર જ કે જ્યાં બહુ વધારે ટોર્નેડો ની સિઝન જ હોય છે આખી, કે વાવાઝોડા જ આવ્યા કરે, તો ત્યાં કોઈક આ રીતે બર્ડ વોચર જ હતા કે જે વર્ષોથી મતલબ એક ટાઈપના બર્ડ્સ ત્યાં આવે છે તેને ઓબ્ઝર્વ કરતા હતા અને એમનો ડેટા કલેક્ટ કરતા હતા. અને એવો પહેલા આઈ થિંક કોઈ ઇન્ટેન્શન નહીં હતો કે ડેટાથી કોઈ કન્ક્લુઝન કાઢવાનું છે, પણ જસ્ટ કલેક્ટ કરતા હતા ક્યારે આવે છે અને ક્યારે જાય છે. અને પછી એમણે પેટર્ન નોટિસ કરી કે જ્યારે બર્ડ્સ પલાયન કરે છે અને ટોર્નેડોની જે સિઝન આવે છે વાવાઝોડાની, તો તેની વચ્ચે કંઈક સિમિલારિટી છે. ને પછી એમણે પ્રેડિક કર્યું કે કદાચ આ વર્ષે સિઝન વધારે જલ્દી આવશે કારણ કે બર્ડ્સ જલ્દી જતા રહ્યા છે. અને આઈ થિંક એક બે વખત એવું થયું હતું કે વેધર ડિપાર્ટમેન્ટના પ્રેડિક્શન કરતાં એ લોકોનું પ્રેડિક્શન વધારે સાચું હતું.
રાઈટ,
હા, તો એ બહુ અમેઝિંગ હતું કે નેચર કેવી રીતે કામ કરે. નહીં કે બર્ડ્સને મતલબ એક રીતે જોવા જઈએ તો કોન્શિયસનેસ એને કન્સિડર કરી શકાય કે નહીં, કે ચેતના એની હશે કે એની પાસે એ નેચરલ ઇન્સ્ટિંક્ટ હશે કે એ લોકો જાણી શકે કે આ વખતે વાવાઝોડું જલ્દી આવવાનું છે એમ.
એક્ચ્યુઅલી ઘણા લોકો ટેગ ભી કરતા હોય છે આ બર્ડ્સ ને, અને એની પછી લોકેશન ફોલો કરે કે આ બર્ડ ક્યાં ગયું ક્યાં ગયું. તો હમણાં જ એક એક્ઝામ્પલ જોયો હતો કે કોઈ એલ્બેટ્રોસ હતું, એ ઓસ્ટ્રેલિયાથી અપ્રોક્સ જાપાન સાઉથ કોરિયા સુધી સિંગલ ફ્લાઇટ એને લીધેલી હતી, જે વર્લ્ડ રેકોર્ડ થયો કે 13,000 કિલોમીટર ઓર સમથિંગ ઓન અ સિંગલ ફ્લાઇટ. ઉભા રહ્યા વગર કે સુવાનું થાય બર્ડ ને તો બી બસ એમ ફ્લાય કરતું, ગ્લાઇડ થતું હોય આકાશમાં અને સુઈ જાય, પછી પાછું એક વાર વિંગ ફ્લેપ કરીને આગળ નીકળી જાય.
આવી બધી વસ્તુ ડોક્યુમેન્ટરીઝ ઘણી હશે ની આની.
એક બહુ સરસ એપ છે મર્લિન બર્ડ આઈડી કરીને, કે જે આઈ ગેસ યુએસ ની કોઈ યુનિવર્સિટી એ સ્ટાર્ટ કરી છે, કે તમે આજે કોઈ બર્ડ જોયું પણ હવે ખબર નથી આ બર્ડ કયું છે, તો તમે એનું પિક્ચર લીધું છે, તમારી પાસે પિક્ચર છે, ખાલી તમે ઈ એપમાં નાખો કે મેં અપ્રોક્સ આ મહિનામાં આ લોકેશનમાં જોયું છે બર્ડ, તો એ તમને ઓપ્શન આપે કોમન બર્ડ્સ માંથી કે આ હતું આ હતું આ હતું. પછી પૂછે કે ચકલી જેટલું હતું કે કાગડા જેવડું હતું કે પછી બતક જેટલું હતું, એમ કેવડું હતું બર્ડ, એના ઉપરથી તમને ઓપ્શન્સ આપે, એટલે તમને તરત ખબર પડી જાય કે ના આ બર્ડ હશે. અને તમે ઇમેજ અપલોડ કરો તો એની એલ્ગોરિધમ રન કરીને આઈડેન્ટિફાઈ કરી લે કે આ બર્ડ હતું. એટલે એક તમને બી રસ પડે બર્ડ વોચિંગમાં, ફેક્ટ્સ બી બહુ બધા આપે બર્ડના, અને સાથે સાથે એક જાતનું કોન્સ્ટન્ટલી સેન્સસ થતું રહે કે આજે આ જગ્યાએ આ બર્ડ સ્પોટ થયું છે, એ કોમન છે કે રેર છે. એટલે કોઈ અનનેચરલ બર્ડ ની જે પેટર્ન ની આપણે વાત કરી, એવી કોઈ પેટર્ન ભી તમે આઈડેન્ટિફાઈ કરી શકે બર્ડ વોચર્સ.
એ બી ચેન્જ થતી રહેતી હશે ને કદાચ, અત્યારે તો ઘણું વધારે થતું હશે બીકોઝ ક્લાઇમેટ ચેન્જ ને કારણે ઘણી બધી વેધર પેટર્ન ચેન્જ થાય છે. અને હજુ 6-7 વર્ષ પછી જ્યારે કદાચ આપણે ક્રોસ કરી જશું, જે મોસ્ટ લાઇકલી કે આપણે થ્રેશોલ્ડ ક્રોસ કરી જવાના છે 1.5 સેલ્સિયસ એવરેજ ટેમ્પરેચરનો, તો એના પછી આઈ ડોન્ટ નો કે વાઇલ્ડ લાઈફ કેવી રીતે રિએક્ટ કરશે કંઈક તો મતલબ. અને બર્ડ્સમાં વધારે કદાચ જોવા મળશે કારણ કે એક્સ્ટ્રીમ વેધર પેટર્ન એમ તો જો કે બધાને જ ઇફેક્ટ કરે, પણ એમની પાસે વધારે સ્કોપ હોય ઉડીને બીજી જગ્યાએ જવાનો.
એટલે એક બહુ સરસ એક્ઝામ્પલ થયો હતો અમદાવાદ પાસે, કે ત્યાં એક લેક છે થોલ લેક, જ્યાં માઇગ્રેટરી બર્ડ્સ આવતા હોય, અને બીજો જ નજીકમાં છે નલ સરોવર. તો હવે આપણા મોન્સૂન પ્રમાણે એ નક્કી થાય કે એ લેક્સ કેટલા ભરેલા હશે. તો એક ટાઈમ એવું થયું હતું કે નલ સરોવરમાં પાણી આવ્યું જ નહોતું કઈ 18-19 ની સાલમાં. તો એ બધા બર્ડ્સ પાણી શોધતા શોધતા આગળ બીજા એરિયાઝમાં સૌરાષ્ટ્ર બાજુના પોન્ડ્સ એમાં દેખાવા માંડ્યા, કે જે કોમન નહોતું કે સૌરાષ્ટ્રમાં આ બધા ફ્લેમિંગોઝ ને આટલા બધા દેખાય. તો કારણ શું કે નલ સરોવર એ વર્ષે ડ્રાય હતો.
તો એ પછી નેક્સ્ટ યર પેટર્ન રિપીટ થઈ ગઈ કે પછી નલ સરોવર આવીને એવું કઈ ખ્યાલ કર્યો તને?
નેક્સ્ટ યર પાછું નલ સરોવરમાં પાણી દેખાણું અને બર્ડ્સ હતા, એટલે લકીલી એ બર્ડ વોચિંગ માટે સાઈટ જળવાઈ રહી છે અત્યારે. તો એક વર્ષ એનોમલી આવી પણ એમ
એ ઘણું ફેસિનેટિંગ લાગે. હા, એક એક ખબર આપણો હ્યુમન એડવાન્ટેજ શું કે આપણી પાસે બુક્સ છે અથવા તો આપણી પાસે લેંગ્વેજ છે, મતલબ બુક્સ કરતા બી પહેલા લેંગ્વેજ છે કે આપણે આઈડિયાઝને જનરેશન ટુ જનરેશન પાસ કરી શકીએ. કે સપોઝ ઇન કેસ કે એકદમ જ જંગલમાં રહેતા હશે ત્યારે કદાચ કોઈક મશરૂમ ખાધું અને કોઈ એના કોઈ ડેથ થઈ ગઈ, તો એ ઇન્ફોર્મેશન પાસ કરી દીધી નેક્સ્ટ જનરેશનમાં કે આ મશરૂમ નહીં ખાવાનું, કે આ જેવી છે અને આ ખાવા લાયક છે. તો આવી જે નાની નાની ડિટેલ જે છે તે મને વિચાર આવે કે જે એનિમલ્સ છે બર્ડ્સને પણ કન્સિડર કરી શકીએ આપણે, તો આપણે એ પ્રમાણે બહુ વધારે એડેપ્ટેબલ છે કે આપણે કોઈ પણ એન્વાયરમેન્ટમાં રહેવા માટે ટેવાઈ જઈએ. અને ઓર્ગેનાઇઝેશન આપણું, મતલબ શું કહેવાય, કોઓપરેશન બહુ સારું છે, એટલે એના કારણે મતલબ આપણે ડોમિનેટ કરીએ છીએ વર્લ્ડ ઉપર. તો બર્ડ્સની અંદર બી એવું થતું હશે એમ, ઓબ્વિયસલી થતું તો હશે જ, કારણ કે એ લોકો ત્યાંથી નળ સરોવર છોડીને બીજી જગ્યાએ જતા રહ્યા. પણ એ છે કે પાછું નેક્સ્ટ યર જ્યારે ત્યાં હતું તો પાછા ત્યાં જ આવી ગયા એમ, તો કદાચ એ પેટર્ન કેટલી વધારે એમના માટે શું કહેવાય કે આપણા જેટલી એડેપ્ટેબિલિટી હશે કે નહીં હશે, એ થોડું ઇન્ટરેસ્ટિંગ છે વિચાર્યું.
એટલે ક્યારેક એવું લાગે કે જયારે આપણે બર્ડ્સ જોઈએ તો આખા ગ્રુપમાં જતા હોય, એક લીડર હોય એના લેફ્ટ ઉપર એક બર્ડ હોય, એકદમ ઈજ એંગલે રાઈટ ઉપર એક હોય અને કન્ટિન્યુઅસ જતા હોય. તો આપણે કેમ કીડીમાં એક આમ કલેક્ટિવ બિહેવિયર કહી શકે કે એક જાય છે એની પાછળ બીજી, અને કોઈ ઓલું થયું હોય તો તમને એમ ના લાગે કે એક કીડીની બુદ્ધિ ચાલતી હશે કે ક્યાં જવું કે શું કરવું. પણ જો આખા ઝૂંડની વાત કરીએ તો એ એક બહુ સિમ્પલ એ બે ત્રણ રૂલ ફોલો કરતા હોય, અહીંયા પાણી નથી તો કે લેફ્ટ ગોતો રાઈટ ગોતો. પણ એઝ અ આખું ઝુંડ જ કોઈ એકમ બ્રેન કે સિસ્ટમની જેમ કામ કરતું એવું ઘણી વાર જોવા મળે છે
બર્ડ્સમાં. મને ને પેલા પિક્સારના અને બીજા જે અમુક કંઈક બીજું કઈ એક એનિમેશન સ્ટુડિયો છે આપણું, આ સ્ટીવન સ્પીલબર્ગનું ડ્રીમ વર્ક્સ, એ લોકોના આ બધા મૂવીઝ હોય ને બહુ મજા આવે. એનિમેટેડ મૂવી એ પેલા કયું મેડાગાસ્કર છે, પછી એમાં જે પેલા ત્રણ પેંગ્વિન છે એ લોકોના કેરેક્ટર છે ને બહુ ગજબ ડેવલપ કરેલા છે. પછી બીજું કયું એક રિયો હતું, અને આઈ થિંક એવા ઘણા બધા મૂવી છે કે જેની અંદર એમ કેવું કે કીડી છે તો કીડીની કોલોની છે તો એ લોકો શું કરતા હશે ત્યાં, એ લોકોની સ્ટોરી હ્યુમન સ્ટોરી પણ કીડી થયું એમ. તો એ ફેસિનેટિંગ લાગે કે ઓકે આ લોકો બી કદાચ આવી રીતે વિચારતા હશે કે આ હ્યુમન લોકો શું કરે છે ઉપર એમ. એ પેલું ફર્મી પેરાડોક્સમાં બી એક આઈડિયા હતો, હા, કે કદાચ મતલબ એક હાઇપોથેસિસ એવો હતો કે એલિયન્સ હજુ સુધી અહીંયા કેમ નથી પહોંચ્યા, તો એનું કારણ એ પણ હોઈ શકે કે આપણે જે રીતે કીડીને જોઈએ છીએ એ લોકોનું કામ કરે છે, બે ત્રણ રૂલ ફોલો કરે છે અને આ રીતે આગળ વધી જાય છે, તે પ્રમાણે કદાચ આપણી જે ચેતના છે જે હ્યુમન કોન્શિયસનેસ છે ને આપણું આપણે જે બી કહીએ છીએ તે એટલું બધું મિનિસ્ક્યુઅલ લેવલનું હશે કદાચ કોઈ એડવાન્સ સિવિલાઇઝેશનની સામે, કે એ લોકો આપણને કીડીની જેમ કન્સિડર કરતા હશે કે આ લોકોને શું જોવાનું.
એ ભી બની શકે, કેમ કે એક ફ્રેડ ડાયસન કરીને હતા, એને ચાર સ્ટેટ ડિફાઇન કર્યા હતા સિવિલાઇઝેશન,
ડાયસન સ્ફિયર વાળું મે ને
ડાયસન ફાઇનલ બીઇંગ કે આખી સ્ટાર નું પોટેન્શિયલ જોઈ સિવિલાઇઝેશન યુઝ કરી શકે, નેક્સ્ટ સ્ટાર ગોતવા માંડ્યું તો ઇટ્સ ધ મોસ્ટ ડેવલપ એમ.
આપણે હજુ 0.7 છે ટાઈપ 1 સિવિલાઇઝેશન જે પોતાના હોમ પ્લેનેટની બધી એનર્જી યુઝ કરી શકે, ટાઈપ 2 સિવિલાઇઝેશન જે સોલર સિસ્ટમની બધી એનર્જી યુઝ કરી શકે, ટાઈપ 3માં આઈ થિંક ગેલેક્સી કેપ્ચર કરી શકે એવું છે, અને ટાઈપ 4માં ઇન્ટરસ્ટેલર, પણ ટાઈપ 4 સુધી પહોંચતા પહોંચતા એવું પણ છે કે જેટલા પણ એક ઇન્ડિવિજ્યુઅલ જે છે ને જે એની અંદર પાર્ટિસિપેટ કરતા હોય બધાની એજ મિનિમમ 1000 યરની હોવી જોઈએ. તો કદાચ અત્યારે લોન્જિટિવિટીના જે રિસર્ચ થાય છે અને કદાચ હ્યુમનની એજ 100 વર્ષ કરતાં વધારે એક્સપાન્ડ કરી શકાય તો કદાચ આવી બધી વસ્તુઓ થઈ શકે. એ થોડું મેં એના વિશે બહુ વધારે વાંચ્યું જ નથી કે મને લોન્જિટિવિટીનો વધારે ખ્યાલ જ નથી. મને લાગતું કે આ બધું તો મતલબ કેવી રીતે થઈ શકે. પછી એક હાર્વર્ડ પ્રોફેસરનો ઇન્ટરવ્યૂ હતો જો રોગન પોડકાસ્ટની અંદર, તો એમાં એ લોકો વાત કરતા હતા, મેં પૂરેપૂરો સાંભળેલું તો નહીં હતો પણ જે રીતે વાત કરતા હતા એના પ્રમાણે લાગતું હતું કે કંઈક ટેન્જિબલ રિસર્ચ થાય છે આના ઉપર એમ.
એટલે આમાં બે ફ્રન્ટની રિસર્ચ બહુ સરસ જોવા મળી છે. એક કે જેનેટિક રિસર્ચ, કે હમણાં આઈ ગેસ 5-7 યર્સ પહેલા નેશનલ જિયોગ્રાફિકે બહુ સરસ કવર કર્યું હતું કે જેનેટિકલી મોડિફાઈડ બેબી છે ચાઇનામાં, હા ક્રિસ્પર થ્રુ નેમ, કે મે બી કે આ જો ઈ રીતે બેબીઝ તમે કરો તો એને 110-115 યર્સ યુ કેન એક્સપેક્ટ કે મીડિયન એજ હોય. કેમ કે અમુક તમે જેનેટિક પ્રોબ્લેમ્સ ડિસીઝીસ છે કદાચ એને ક્યોર કરી શકો વુમમાં પહેલા જ તે, અને પછી જે બી ટ્રેડ્સ છે કે જે લાઈફ વધારતા જીન્સ છે એને થોડાક બુસ્ટ આપી શકો કોઈ રીતે. અને બીજું એક પ્રોંગ છે કે આપણી હેલ્થ કેર સુધારતા જઈએ, નવા ઇનોવેશન્સ થાય.
હા એ બી છે, ને એની સામે જે ટેકનોલોજી ગ્રો કરે છે તો ટોક્સિન બી એટલા જ વધતા જાય છે ને, કારણ કે જેટલું વધારે પોલ્યુશન થાય છે એ કદાચ લાઈફ એક્સપેક્ટન્સી આપણા બધાની ઘટાડે છે. કોઈ આંકડો તો અત્યારે મને ખબર નથી, પણ એવું ગેસ તો કરી શકાય ને, કદાચ એવું કેલ્ક્યુલેટિવ ગેસ કરી શકીએ આપણે કે અત્યારે આ દિલ્હીમાં દર વર્ષે જેટલું પોલ્યુશન થાય છે તો જે નાના છોકરાઓ હશે જે 10 વર્ષની અંદરના, તો તને નહીં લાગે કે લોંગ ટર્મમાં એમની હેલ્થમાં ઇફેક્ટ પડી શકે? ભલે ગમે તેટલા સિક્યોર એન્વાયરમેન્ટમાં પણ હોય, પણ આખું સિટીનું જ જ્યારે પોલ્યુશન આટલું વધારે હોય તો, ને એ વસ્તુને આઈ ડોન્ટ નો કેટલું ટેન્જિબલી આપણે પ્રેડિક્ટ કરી શકીએ એમ, કે એમની લાઈફ એક્સપેક્ટન્સીમાં કેટલો ફરક પડી શકે એમ.
એટલે લાઈફ વધારવી નહીં બે રીતનું છે, કે કોઈ એક ઇન્ડિવિજ્યુઅલને આપણે 200 વર્ષે પહોંચાડવું છે કે આખી પોપ્યુલેશનની આપણે એજ વધારવી છે એવરેજ, કે બધા જાતથી 10 વર્ષ 20 વર્ષ વધારે જીવે. કે આપણને આઝાદી મળી ત્યારે એવું હતું કે લાઈફ એક્સપેક્ટન્સી 45 જેટલી જ હતી, 30-45. અત્યારે 67 છે એવરેજ, પણ 80 સુધી લોકો જીવતા હોય એ બહુ કોમનલી સાંભળવા મળે એમ.
એક્ચ્યુઅલી અને હા બોલ.
એટલે જ તે કે આ બધું મળે એમ, તો કે દિલ્હીનો જો એક્ઝામ્પલ છે એ એર માટે આપણને એમ થાય. અત્યારે એવું જ થાય કે અમદાવાદમાં શું થાય છે, તો કે સાબરમતી નદી જોઈએ આપણે, આખી પોલ્યુટેડ હોય છે કેમિકલ્સ, કે ઓક્સિજન ડિમાન્ડ નથી હોતી. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે એ દેખાડવા માટે છે કે પાણી ભરાયેલું છે, પણ વહેતું પાણી નથી હોતું. તો એમાં જ હમણાં એક સ્ટડી હતી આઈઆઈટી ગાંધીનગરની, કે તમે અમદાવાદ થી જે પાણી નીકળે એ જે જે ગામમાં જાય ત્યાં શાકભાજી વાવવામાં આવે, તો એ શાકભાજીમાં પેસ્ટિસાઇડ, કેમિકલ્સ, આર્સેનિક એ બધાનું પ્રમાણ બહુ હાઈ છે, કે WHO ની લિમિટ 5 times 10 times, અને એને પાછું અમદાવાદના લોકો ખાય છે, કે સવારે ઉગે એટલે પાછું માર્કેટિંગ યાર્ડમાં ઈ જ ગામથી પહેલા આવે. એટલે બધા એમ માને કે ભાઈ મેં તો આ છોડી દીધું પાણીમાં, કે કચરો તો જતો રહ્યો, પણ એનો ફરી તમારી જ પ્લેટમાં આવે છે એ તો કોઈ રિયલાઇઝ થતું જ નથી આપણે.
આ બહુ ડેન્જરસ વાત કહી દે. એટલે તો પછી આના ઉપર કંઈક મતલબ તને આગળ ખબર કર્યું કે આ શું કરે છે એ લોકો, કે ખાલી આ રિસર્ચ થયું છે એમ?
અત્યારે તો આ રિસર્ચ થયું છે, કે ઘણા ટાઈમથી કરતા હતા કે સાબરમતી નદીનું પાણી કેવું કેમ. આ એક બહુ નવું સ્ટ્રાઇકિંગ એક એ લોકોએ એક સ્ટેપ એડ કર્યો, કે નદીથી છોડી નદીના લીધે આગળ શું પ્રોબ્લેમ થાય છે એમ. એટલે ઇન ફ્યુચર આના મિટિગેશનમાં કદાચ સીવેજ ટ્રીટમેન્ટ, બધા ચેનલ બંધ કરવી, કે એફ્લુઅન્ટ રિલીઝ સ્ટ્રિક્ટલી ફોલો થાય, કે પાણીમાં છોડવામાં જ ન આવે, એ બધા મેજર લઈ શકાય. પણ એ બધું એન્ફોર્સમેન્ટ ઉપર છે કે કેટલું ફોલો થાય છે ને શું કરવામાં આવે છે.
એટલે આપણા અહીંયા તો પ્રોગ્રેસ એમ, જો કે હવે ખાલી એવું આપણા એરિયાને નહીં કન્સિડર કરીએ, પણ મોટે ભાગે જે આ પોલિટિકલ જે પ્રોગ્રેસની વાત થતી હોય ને તે બધું શો બિઝનેસ જ હોય. એક વસ્તુ બનાવી દીધી ને એનું ઉદ્ઘાટન આપણે બરાબર કરી દીધું, પછી એની પાછળથી શું થાય છે એ તો વસ્તુ જોવા જ નહીં મળે. મને એકચ્યુઅલી 2016માં જ્યારે હું એક જગ્યાએ કામ કરતો હતો, એમ જ વેકેશનમાં ખાલી ઇન્ટર્નશીપ જેવું બી કંઈ કન્સિડર નહીં કરી શકાય, તો ત્યાં અમુક રિસર્ચીસમાં જોયા હતા કે જે ક્લાઇમેટ ચેન્જના કારણે વડોદરામાં છેલ્લા 10 વર્ષના મતલબ કેટલો ફરક આવ્યો છે એવરેજ ટેમ્પરેચરથી માંડીને બધા આપણા USGSના જે સેટેલાઇટ ઇમેજીસ આવે તેના ડેટાથી એક સ્ટડી થતું હતું. તો મને વિચાર આવતો હતો કે કદાચ આ સ્ટડી કરી પણ દીધું તો હવે આ જ્યાં સુધી મતલબ આ બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટડી છે રાઈટ, અને એને પેલા ઓથોરિટી સુધી પહોંચાડવું જોઈએ કે હવે જયારે સિટીનો તમે પ્લાન કર્યો છો કે કેવી રીતે જોજો સિટીને એરિયાને કે નેક્સ્ટ 10-15-20 વર્ષમાં, તો આ વસ્તુને કેમ કન્સિડર નહીં કરવી જોઈએ? કેમ કે આ તો પ્રાઇમરી વસ્તુ છે ને. તો
રાઈટ, એટલે એક્ચ્યુઅલી કેવું થાય છે કે આપણે જયારે વાત કરીએ કે 10 વર્ષ જૂની વાત રહીને છે એમ, એટલે પોલિટિશિયન્સ નું માઇન્ડસેટ બહુ લિમિટેડ હોય છે કે નેક્સ્ટ 5 યરમાં શું, નેક્સ્ટ ઇલેક્શન પહેલા હું શું અચીવ કરી શકું. લોંગ ટર્મ વિઝન એ સિસ્ટમમાં જ બિલ્ટ નથી ક્યાંક કે હું 10 વર્ષ કે 20 વર્ષ નું પ્લાનિંગ કરું એમ.
જો કે આ સિસ્ટમ બહુ કોમ્પ્લેક્સ છે. તને શું લાગે કે પોલિટિશિયન્સ મતલબ બેઝિકલી એ ડિસિઝન મેકિંગ બધું થાય છે કે, તો પછી બધા આઈએએસ આઈપીએસ ઓફિસર, આઈપીએસ છોડી દે, આઈએએસ ઓફિસર્સ બધા શું કરે છે જે યુપીએસસી ની એક્ઝામ ક્લિયર કરે છે? આટલું બધું મતલબ ને વેલ્થ ઓફ નોલેજ મતલબ હોય છે ભાઈ બધા પાસે, કારણ કે એક્ઝામ જ એટલી ટફ છે કે બધાએ એટલું નોલેજ કરવું જ પડે. તો એમનું મતલબ ક્યાં જાય બધું પ્લાનિંગ ને ગવર્નમેન્ટ એન્જિનિયર્સ હશે? તો
હમણાં જ એક સરસ મેં ટ્વીટ વાંચી હતી કે પ્રોફેસર દેવી શ્રીધર છે ઇંગ્લેન્ડમાં, કે એ કોવિડના પોલિસીમાં એડવાઇઝરી રોલમાં છે ત્યાંની સરકારમાં. તો એને એમ કીધું કે ઓમિક્રોન આવ્યા તો આટલા આટલા સજેશન્સ આપ્યા કે આ ચેન્જીસ કરવા જોઈએ, માસ્ક મેન્ડેટ હોવી જોઈએ, કે હવે સાઇઝ ઘટાડો લોકોને મળવાની મેક્સિમમ એમ. એમાંથી કોઈ એક્સેપ્ટ થયા નહીં કેમ કે એમ. એટલે ત્યારે દેવી શ્રીધરે કીધું કે મારું કામ એડવાઇસ કરવાનું છે કે હેલ્થ રિલેટેડ બેસ્ટ ડિસિઝન કયા હોઈ શકે. પછી સેમ એક રીતે કોઈ રિપ્રેઝેન્ટેટિવ ને ઇકોનોમિકલી એડવાઇસ કરતું હોય કે ઇકોનોમી રિલેટેડ શું બેસ્ટ ડિસિઝન હોઈ શકે. એક એને વ્યૂ મળતો હોય પોલિટિકલ કે આપણી ગવર્મેન્ટ સચવાઈ રહે કે નેક્સ્ટ ફરી આવે, તો એની માટે અને લોકોની લાગણી શું છે એમ. હવે આ ત્રણેયનું મિક્સ થઈને એમને ડિસિઝન લેવાનું હોય છે, જે આપણે ચૂઝ કરીએ છીએ. આ ત્રણ ફેક્ટર કન્સિડર કરીને ઓલવેઝ દરેક વસ્તુમાં તમે ડિસિઝન લ્યો. એટલે આઈએએસ નું રોલ કેવું કે તમે આ ડિસિઝન લેશો તો શું ડ્રોબેક છે અને આ ડિસિઝન લેશો તો શું ફાયદા છે, ત્યાં પૂરો થઈ જતો હોય છે. એ લોકો એને એડવાઇસ આપે કે ના જો આ નહીં કરીએ ને તો બહુ ખરાબ થશે. પણ હવે ખરાબ થવા દેવું એ આપણા પોતાના પ્રતિનિધિએ નક્કી કરવાનું હોય છે.
દુનિયા બહુ વધારે કોમ્પ્લેક્સ છે નહીં.
એટલે એક એવો વિચાર આવે કે સાલું 2 વર્ષથી જોઈએ, 3 વર્ષથી કમોસમી વરસાદ બહુ વધી ગયો છે. કે ડિસેમ્બરમાં વરસાદ એકવાર તો હવે નોર્મલ થઈ ગયો છે કે ડિસેમ્બરમાં આવે, એકવાર ઓક્ટોબર નવેમ્બરમાં આવે, જે પહેલા એવું હતું કે એકવાર ચોમાસું ગયું જુલાઈમાં પછી તો વરસાદ ના આવે. હવે આપણે એને પાકની વાત કરીએ, ખેતીની વાત કરીએ તો લોકો નથી સમજતા જલ્દી, એક્સેપ્ટ કે વ્યાપારમાં હોય તો એમને ખબર પડે કે મારું નુકસાન થાય છે. તો એવું શું કે બધાને કનેક્ટ કરી શકીએ? તો આ ખાલી એક વિચાર આવ્યો હતો કે લોકોને એમ સમજવાનું છે કે દર વર્ષે નવરાત્રીનું એક નોરતું બગડે છે વરસાદના લીધે, એ 2 થશે પછી 3 થશે.
સરસ. નહીં આ બહુ ઇન્ટ્રિગિંગ આઈડિયા છે તારો. યા ખરેખર અત્યારે જે મને કીધું ને સ્ટ્રાઇક થઈ અત્યારે મારા મગજમાં કે આપણે જે પણ અત્યારે વાતો કરીએ છીએ બરાબર, આપણે વાઇલ્ડ લાઈફ ને બર્ડ વોચિંગ થી લઈને અહીંયા સુધી આપણે પહોંચ્યા, તો એમાં કદાચ ઘણી બધી વાતો હશે જે આપણે બધાને નહીં સમજાવી શકીએ. પણ આ જે તે એક એક્ઝામ્પલ આપ્યું ને કે એક નોલતું બગડે છે, તો એ બહુ સેન્ટિમેન્ટલ છે બધા માટે.
એટલે સેવ એન્વાયરમેન્ટ કરતા જો સેવ નવરાત્રી કેમ્પેન રાખ્યું હોય તો કદાચ સક્સેસ વધારે મળે.
સરસ. તો આ પોડકાસ્ટ નું ટાઇટલ માં સેવ નવરાત્રી તો મૂકી દેવા. નહીં સરસ છે. આઈડિયા ક્યાંથી આવ્યો તને આ રીતે?
એટલે એ જ મારે કે જયારે આપણે ટોપિક્સ જોઈએ આ જોઈએ એમ કે આ સમજાવું કઈ રીતે કોઈને કે યાર સાલું શું થાય છે એમ, કે આપણને શું એમ. કેમ કે દર વખતે એવું જ લાગે કે ડિસ્ટન્ટ છે, 10 વર્ષ રહીને કદાચ 1 ડિગ્રી ટેમ્પરેચર વધે તો એસી વાપરી નાખશું. પણ એનું ઇકોનોમિક ઓલો શું કે પાણી નહીં હોય તો આપણે બોરવેલ વધારે કરી નાખશું કે આમ કરી નાખશું કે આની શું જરૂર છે એમ. પણ જયારે એવું સૌથી પહેલા તો મારે એવું હતું કે મારા પોતાના બેનના લગ્ન હતા ડિસેમ્બરમાં અને મંડપ ને બધું થઈ ગયું, પછી વરસાદની વોર્નિંગ આવી ડિસેમ્બરમાં અને અમે થઈ ગયા દોડતા કે ફેમિલીનું આટલું મોટું ફંક્શન અને જો વરસાદ આવશે તો શું. અને પછી ખબર પડે કે આપણા હાથમાં તો કશું છે જ નહીં, વરસાદ આવે તોય આપણે કરવું પડશે જે થાય, ના આવે તોય. તો એ ટાઈમે ખબર પડી કે આપણી લાઈફની ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ્સ કે આપણી કેપેસિટી કે કામ કરે એ રોજે રોજ થોડી થોડી કપાય છે. અને જ્યારે આવી કોઈ ઇવેન્ટ હોય કે જે આપણાથી બહુ નજીક હોય અને એમાં કંઈક થાય તો તમને તરત એનો રિયલાઇઝેશન થાય કે ના આ તો ગ્રેજ્યુઅલી બિલ્ડ થયું પણ હવે ક્યાં પહોંચી ગયું છે. હવે દરેક લોકો માટે એવી ઇવેન્ટ કઈ હોય શકે? તો મને એમ થયું કે કદાચ નવરાત્રી જેવી છે કે બધા ઉત્સાહ હોય 9 દિવસ અને એમાં 1 દિવસ વરસાદ પડ્યો હોય અને જે થાય જ છે 9 દિવસમાંથી 1 દિવસ, તો ત્યારે કેવો મૂડ મટી જાય છે.
હા સરસ છે. ને યા એટલે જે એક સોશિયલ કોન્શિયસનેસ બી હોય ને એક સમાજની એક ચેતના હોય કે મેજોરિટી ઓફ લોકો કઈ વસ્તુ ઉપર ઇન્ફ્લુઅન્સ થાય છે તો એમને એ વસ્તુનું નુકસાન કદાચ વધારે દેખાય.
અને જો એ રીતે ભી નુકસાન દેખાણું તો આપણે જેમ વાત કરી પોલિટિશિયન ને કે IAS તો સાચી સલાહ આપતા હોય કે જે એ સબ્જેક્ટ એક્સપર્ટ્સ છે, પણ જો લોકોની ભી લાગણી એમાં જોડાઈ જાય તો 3 માંથી 2 ફેક્ટર પોલિટિશિયન પાસે એવા થઈ જાય કે હી હેઝ ટુ ટેક ક્લાઇમેટ કે ઇકોનોમિકલી કે સસ્ટેનેબલ સ્ટેપ. એટલે 3 માંથી 2 જો ફેવરમાં હોય તો ડિસિઝન સસ્ટેનેબલ હોય કે એન્વાયરમેન્ટના હિતમાં જાય વધારે.
હા એ તો છે, પણ અગ્યું છે આપણા અહીંયા તો મતલબ અમુક અમુક હેબિટ જોની આ દિવાળી પર અત્યારે ફટાકડાની ડિબેટ દર વખતે જ જોવા મળે. મતલબ આ કન્સિસ્ટન્ટલી પેટર્ન મેં 3 વર્ષથી જોઈ છે કે જ્યારે પણ દિવાળી આવે ફટાકડા ફોડવા કે નહીં ફોડવા, બેન કરવા કે નહીં કરવા, બરાબર. પછી કદાચ બેન થાય પણ કંઈ રિસ્ટ્રિક્શન લાગે પણ તો બી ફટાકડા ફૂટે તો ખરા જ પાછા, અને ફટાકડા ફૂટ્યા પછી જે એના કોન્સિક્વન્સીસ જે દિલ્હી જેવા સિટીમાં જોવા મળે તે દર વર્ષે સેમ ના સેમ જ હોય. એટલે આઈ ડોન્ટ નો, તેણે જે કીધું ને એ વસ્તુ મને એ બહુ વધારે સ્ટ્રાઇક થાય કે ક્યાંક ને ક્યાંક મેસેજ જ ખોટો જાય છે કે આપણે એ મેસેજ લોકો સુધી પહોંચાડી જ નથી શકતા ખરેખર. મતલબ ફટાકડાની જગ્યાએ જો કોઈક બીજી વસ્તુ કે એક સિમ્પલ મેસેજ કમ્યુનિકેટ કરી શકાય તો એના કારણે કદાચ થોડો ઇમ્પેક્ટ ક્રિએટ થઈ શકે.
એક્ઝેક્ટલી, કેમકે દર વખતે આપણે દિવાળીમાં જોઈએ જ છે કે ફટાકડા ફૂટે અને પછી આર્ગ્યુમેન્ટ ભી એવી થાય કે યાર આ તો 1% છે કે 1 જ દિવસ છે. પણ વાત એમ છે કે તમે કોઈ પોલ્યુટેડ રૂમમાં 10 મિનિટ રહ્યો આખું બંધ કરીને સ્મોક વાળો હોય તો તમને બ્રીધિંગમાં કેટલો ઇસ્યુ થાય છે. હવે 24 અવર્સ તમે ઈ સહન કરો તો એની તમારે હેલ્થ ઉપર 1 જ દિવસમાં કેટલી ઇમ્પેક્ટ થશે ઈ તમારે જોવાનું છે. રાધર દેન કે આપણે અત્યારે બ્લેમ ગેમ રમે કે જો ઓલો ફેક્ટરી વાળો છે તો એ તો 24 કલાક કરે તો હું 1 વાર કરું તો શું ખોટું. તમે બે ખોટા છો ને બે ને રોકવાની જરૂર છે.
પરફેક્ટ, મારે બસ આજ કહેવાનું હતું કે મતલબ એવું કઈ નથી કે એકના ફેવરમાં કઈ બીજું થાય છે, પણ પોઈન્ટ એ છે કે એન્વાયરમેન્ટ મતલબ જે નુકસાન જે આપણને થાય છે તે વધારે એટલે એ પ્રાઇમરી રીઝન છે. પણ જો કે આ એ જ છે ને કે હવે કદાચ આપણે એક સિમ્પલ મેસેજ જ હતો કે આપણે નવરાત્રીનું એક નહોતું બગડે તો એ સિમ્પલ મેસેજ ને આપણે યુઝ કર્યો કંઈક સોશિયલ અવેરનેસ કે જે રાઈટ ડાયરેક્શનમાં છે. પણ પોલિટિશિયન્સ એ જ મેસેજ ને ઊંધી રીતે પણ યુઝ કરે છે ને કે આ તમારા ધર્મ ઉપર અટેક થઈ ગયો, આના ઉપર અટેક થઈ ગયો, આ તમારી લોકાલિટી ઉપર અટેક થઈ ગયો, વોટ એવર. તો એ બી સિમ્પલ મેસેજ છે, કોઈ એના હાથ પગ કંઈ છે નહીં. બહુ વધારે ડિટેલ આપણે એમાં પણ નથી આવી કે નવરાત્રી એક નહોતું બગડવાના મેજર કોન્સિક્વન્સીસ શું છે ને એની પાછળનું સાયન્સ શું છે ને એની પાછળની હિસ્ટ્રી શું છે ને કેવી રીતે આપણું ક્લાઇમેટ ગ્રેજ્યુઅલી ચેન્જ થાય છે, એ બધી ડિટેલ આપણે નથી આવી. ને એવી જ રીતે એ લોકો પણ નથી આપતા કે આ બસ તમારે અમે ખતરામાં છો અત્યારે, બસ વાત પતી ગઈ તો હવે બચવું હોય તો અમારો જ મતલબ સપોર્ટ કર્યો કે વોટ એવર. એટલે આ જે સિમ્પ્લિસિટી છે ને એ પેલું કેવું કે ડબલ એજ સ્વોર્ડ જેવું છે કે એક તરફ આપણે એનાથી કોઈક બહુ સારો મેસેજ કમ્યુનિકેટ કરી શકીએ અને એ જ બહુ ખરાબ મેસેજ બી કમ્યુનિકેટ થઈ શકે એમ. ને આઈ ડોન્ટ નો, મતલબ એ થોડું બહુ ડિફિકલ્ટ છે અમુક સોશિયલ ડિસિઝન લેવાના. ગઈકાલે જ અમે એક વાત કરતા હતા કે એક સફારીમાં એક આર્ટિકલ હતો અનઇન્ટેન્ડેડ કોન્સિક્વન્સીસ ઓફ સોશિયલ ચેન્જ કે એવું કંઈક હતું. તો એની અંદર એ વિચ ઇઝ ધ સ્ટોરીઝ હતી બધી કે ધારો કે આપણે કંઈક સારું કરવા માટે કંઈક ડિસિઝન લઈએ અને પછી એના કોન્સિક્વન્સીસ જે હોય ને તો એ જે ઓરિજિનલ પ્રોબ્લેમ હતી એના કરતાં વર્સ થઈ જાય. બહુ સારો એક્ઝામ હતો, મેં ઓલરેડી એક પોડકાસ્ટમાં વાત કરી દીધી હતી પણ ફરીથી કરી લઈએ. તો દિલ્હીની અંદર અમુક 100 વર્ષ પહેલા બ્રિટિશ રાજની અંદર સાપો બહુ વધી ગયા હતા. તો એ લોકોએ શું કહ્યું કે સાપ પકડી જે સાપ પકડીને લાવે ને એને ઇનામ આપવાનું ચાલુ કર્યું. તો આપણી જનતા જે છે તે સાપને પકડવા કરતા એને ઉછેરવાનું ચાલુ કરી દીધું ને સાપ પછી એ લઈ જાય ને તો બ્રિટિશ ગવર્મેન્ટને ખબર પડી કે ઓકે આ તો સ્કેમ છે તો એ લોકોએ બંધ કરી દીધું. તો હવે ઇનામ આપવાનું બંધ કરી દીધું તો એ લોકોએ સાપને છોડી દીધા. તો જેટલા પેલા સાપ હતા કે જેના માટે આ જે સ્કીમ એ લોકો લાગ્યા હતા એના કરતા વધારે સાપ થઈ ગયા એમ.
આવી જ એક ખબર ની ઇન્સિડન્ટ કે બહુ બિઝાર સોલ્યુશન મળ્યો હોય હમણાં થયું કે, એટલે આમ તો દુઃખદ ઘટના છે કે આપણે ભારતની સારામાં સારી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય તો કે IISc બેંગ્લોર કે જે સીવી રમને સ્થાપિતી અને ટાટા એ સમયે ડોનેશન આપ્યું, અત્યારે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીઓમાં નામ આવે, તો ત્યાં સ્યુસાઇડના રેટ ગયા સાલ બહુ વધી ગયા કે 4-5 સ્ટુડન્ટે સ્યુસાઇડ કમિટ કર્યા. તો એનો સોલ્યુશન અત્યારે ફર્સ્ટ ઈ લાવ્યા એ લોકો કે દરેક હોસ્ટેલમાંથી પંખા કાઢી નાખો.
તો આખી સાવંતવાડું સોલ્યુશન આપી દીધું એ લોકોએ.
એટલે ફર્સ્ટ સાઈટે બહુ બિઝાર લાગે, કેમ કે જ્યારે તમે ફ્રસ્ટ્રેટેડ હો ને તમે એવું પગલું વિચારતા હો ને પગલું ભરવા માટે બી સાધન ના મળે તો ફ્રસ્ટ્રેશન વધી ના જાય.
એટલે એટલે એ લોકો શું કઈક બહુ વધારે એનાલિટિકલ એનાલિસિસ કરેલું હતું કે આટલા સપોઝ આવે કે જેટલા સુસાઇડ થયા છે એમાંથી 20-50% પંખાથી થયા છે, એ રીતે કઈક કરીને ડિસાઈડ કર્યું કે આપણે પંખા કાઢી નાખીએ એમ.
5-4 એમના સુસાઇડ એવા હતા કે જેમાં પંખાનો યુઝ કરવામાં આવ્યો હતો, એટલે એ લોકોએ વિચાર્યું કે જો પહેલા પંખા કાઢી નાખીએ તો કદાચ એ લોકોને એટલું ઇઝીલી ના કરવા મળે, અને બીજું કે આપણે અગાશીમાં તાળા મારવાના શરૂ કરી નાખીએ.
મને કોઈક વખત લાગે ને કે આપણે આ હ્યુમન મોટિવેશન હોય ને એને બહુ વધારે અંડર એસ્ટિમેટ કરીએ છીએ જ્યારે આવા કોઈક ડિસિઝન હોય ને. મતલબ તું જોઈ લે ફરી ફરીને એ જ જોવા મળે કે ગમે તેટલા ફટાકડા બેન કરો લોકો તો ફોડવાના જ છે, રાઈટ, અને ફૂટે જ છે. તેવી રીતે મતલબ ભલે વેચવાનું બંધ કરી દીધું તો બીજા સિટીમાંથી પણ લાવીને થાય છે, નોટબંધી થઈ ગઈ બધું થઈ ગયું તો બી લોકોએ જે કાળા પૈસા હતા એને મતલબ બનાવી લીધા, રાઈટ રાઈટ. તો એ હ્યુમન મોટ આઈ ડોન્ટ નો કે આપણે કદાચ એવું સમજીએ છીએ કે કોઈ એક ડિસિઝન છે તેના કારણે આપણે બધાના બિહેવિયર ચેન્જ કરી નાખશું, પણ એ વિચિત્ર છે. ને ત્યાં કીધું એમ જ કે પંખા કાઢી નાખવાને કોઈ બીજો રસ્તો શોધી લેશે, ખરેખર પ્રોબ્લેમ એ નથી ને કે એ લોકોને કયા સાધન જોઈએ છે આત્મહત્યા કરવા માટે.
એટલે એ જ છે કે આપણું જે નેચર છે ને, જો આપણે વિચારી લઈએ કે મારે આ કરવું જ છે તો ગમે તેટલા બેરિયર્સ હોય આપણે ક્રોસ કરવા માટે કેપેબલ છે. હવે ઈ આપણી પાવર આપણે અત્યારે યુઝ કઈ રીતે ના કરીએ કે નેગેટિવલી, કે લોને કઈ રીતે ચેડો કરી લેવો કે છેતરી જવું કે પછી શોર્ટકટ ગોતી લેવા, પણ એવાય બી કેસ બન્યા છે કે જયારે લોકોએ ફૂલ જોર મહેનત કરી કંઈક બહુ જ સારું કર્યું હોય. ખાલી જો અત્યારે કોવિડનો જ એક્ઝામ્પલ લઈએ તો એવું હતું કે WHO પહેલા એમ માનતી હતી કે ફોમાઇટથી થાય છે, એટલે કે કોઈ છીંકે કે ઉધરસ ખાય અને કોઈક સરફેસ ઉપર એના કીટાણુ હોય ને તમે એને ટચ કરો અને તમે આઈઝમાં ટચ કરો કે નોઝમાં કરો તો તમને કોવિડ થાય. પછી એક વ્યૂ એવો કે ના ખાલી એમ નથી થતું પણ એરબોન બી હોઈ શકે, પણ કોઈ સાયન્ટિફિક કમ્યુનિટીમાં માનવા જ તૈયાર નહીં કે એરબોન હોય. કેમ કે દરેક ટેક્સ્ટ બુકમાં એવું લખેલું કે જો વાયરસ કે ઈ હોય 5 nanometer થી નાનો હોય મોટો હોય તો એ શક્ય નથી કે એરબોન, એટલે કોઈ માને જ નહીં. કેમ કે બધાને ટેક્સ્ટ બુકમાં નાનપણથી ડોક્ટરો મેડિકલ પ્રોફી એ જ ભણાવે કે 5 nanometer થી મોટો હોય તો એરબોન ના હોઈ શકે. તો હવે કોકે પૂછ્યું કે એરબોન છે એ દેખાય છે, આપણે સાચો મેસેજ લોકોને આપી નથી શકતા, તો કારણ શું કે એરબોન છે પ્રૂવ કરવું? આ 5 nanometer આવ્યા ક્યાંથી? એને એક ટેક્સ્ટ બુક ખોલી, એમાં જોયું કે રેફરન્સમાં આ બુક આપી છે, એ બુક ખોલી, એમાંથી ત્રીજી બુક, ચોથી બુક, પાંચમી બુક, છેલ્લે તો એવા રેફરન્સ આવ્યા કે જે ઇન્ટરનેટ ઉપર ના મળે, તમારે લાઇબ્રેરીમાં જવું પડે, 2-3 લાઇબ્રેરી ગોતવી પડે કે એ જર્નલ ક્યાં છે આજે. ત્યાં કરતા કરતા એ લોકો 1870 સુધી ખેંચી ગયા રેફરન્સો. પછી ખબર પડી કે કોઈ ટીબી માટે આ પ્રયોગ કર્યો હતો અને એને ખાલી ટીબી ની વાત કરી હતી કે ટીબી એરબોન હોય તો એમાં આ 5 nanometer વાળો ફેર જોવો પડે, અને એ લોકોએ કીધું કે આ તો ટીબી ની વાત છે. પછી જેમ આપણે કથામાં કેમ મેસેજ ફરતો જાય એક જણને બીજા જણને કહી, એમ થોડો થોડો મેસેજ મોડિફાઈ થઈને આજે એમ આવી ગયો કે ના કોઈ બી વાયરસ હોય 5 nanometer થી મોટો એટલે એરબોન ના હોય. પછી આ બધું લઈ એ લોકો WHO પાસે ગયા કે ભલો તમે કોઈ નથી માનતા, અમે રૂટ સુધી ગયા છે અને એરબોન છે. અને આઈ ગેસ આપણે પેન્ડેમિક શરૂ થયું 8-11 મહિના પછી WHO કીધું કે ના આ વાયરસ એરબોન છે, તમે કાળજી રાખો. અને આપણી બધી વેન્ટિલેટર થી લઈને હોસ્પિટલના રૂમમાં કઈ રીતે રેફ્રિજરેશન કરવું, ખુલ્લા એટમોસ્ફિયરમાં રહેવું, એ બધી ગાઈડલાઇન વધારે ઇફેક્ટિવ અને સારી થઈ ગઈ. તો અત્યારે જયારે એમ કે ભાઈ ચોપડીમાં જ લખ્યું છે 5 nanometer થી વધારે નહીં, એટલે કેટલી મોટી બેરિયર થઈ ગઈ કે બધાને જીવ તમારા ફ્રેટર્નિટીમાં ખબર છે કે આમ હોય અને એ બધાને ખોટા પાડવાના છે. અને એ ટાઈમે જયારે પોલિટિશિયન બી એમ તમારું એક રીતે વિરોધ કરે છે કે તમે વધારે પેનિક ક્રિએટ ના કરો, એના 10 મોટિવેશન હોય શકે એમ તમને રોકવાના, ત્યારે બી એવા લોકો છે કે જેને આટલું જઈને પ્રૂવ કર્યું. એટલે એક રીતે છે ને કે તમે જે ગોલ વિચારી લીધો તો ઈ અચીવ થઈ શકે છે એમ. લોકોને સમજાવવાનું છે કે સાચો ગોલ આ નહીં પણ આ છે.
હા, એટલે પર્સ્યુએશન જરૂરી છે તો છે, પણ આ અમેઝિંગ સ્ટોરી હતી. મને ખ્યાલ નહીં હતો કે આ એરબોર્ન છે આ રીતે ખબર પડી. બાકી મને એટલો તો ખ્યાલ હતો કે પહેલા એ લોકો કહેતા કે એરબોર્ન નથી, અને પછી એક વર્ષ પછી લગભગ કીધું કે હવે છે. સરસ સરસ, ઘણી મજા આવે તારી સાથે વાત કરવાની. મેં તો આજે આ બીજી વખત વાત કરું છું, પણ ખરેખર એમ એવું લાગ્યું કે જાણે વન ઓફ ધ સ્માર્ટેસ્ટ પર્સન સાથે વાત કરું છું. નહીં, સરસ સરસ, તું તારી એજ પ્રમાણે ઘણો મેચ્યોર છે, તારું ક્રિટિકલ થિંકિંગ બી બહુ અમેઝિંગ છે. કે એવું નથી કે તું એક વસ્તુ વાંચીને ખાલી એને એને શું કહે, અમુક મોટે ભાગના લોકો હેડલાઇન રીડર હોય, એક હેડલાઇન વાંચી લીધી તો એને બસ માની લીધું કે આ રીતનું જ થાય છે. તો તારે મતલબ તું જે રીતે વાત કરે છે ને એની અંદર મને એ સેન્સ દેખાય છે કે તું એને ક્વેશ્ચન કરે છે કે આવું છે તો આ કેમ છે, અને પછી તું એના ઉપર થોટ બિલ્ડઅપ કરે છે. સરસ સરસ, ઘણી મજા આવી આજે તારી સાથે વાત કરીને, અને આઈ હોપ કે આપણે આ રીતે બીજી ઘણી વાતો કરીએ આગળ બીજા પોડકાસ્ટમાં. અને તારે કંઈક એડ કર્યું છે લાસ્ટમાં?
બસ બધા હવે માસ્ક પહેરો અને આપણે જલ્દી આનાથી બહાર નીકળીએ, એ જ કેવું છે.
હા, વેક્સિનેશન અત્યારે તો
એક મેં બહુ જોયું કે ઘણા લોકો એમ માને કાં તો નોર્મલ હોવું જોઈએ, કાં તો આપણે બધું જ ફોલો કરીને ઘરમાં જ રહેવું. ના, પણ આપણે અત્યારે 1-2 વર્ષ નોર્મલ લાઈફ બધી કેર લઈને જીવતા શીખવી છે, કે કેમ ગાડીમાં બેસીએ તો સીટ બેલ્ટ પહેરી જ લઈએ, પછી આપણે નોર્મલ જ ગાડી ચલાવતા હોઈએ, કે સ્કૂટરમાં હેલ્મેટ પહેરી લઈએ, બહાર નીકળે એકવાર માસ્ક પહેરી લીધો, અને આપણે જે ગાઈડલાઇન્સ છે એ ફોલો કરીને બધું કરીએ. આપણે મળીએ, ફ્રેન્ડ્સને મળીએ, કોલેજ જઈએ, કામ કરીએ, વર્ક કરીએ, પણ જો ગાઈડલાઇન પ્રમાણે કરીએ તો કોઈ કોઈનું આપ ઓલું ભી ના થાય અને આપણે એન્જોય કરી શકીએ, અને અંત ભી જલ્દી આવશે.
હા, અને વેક્સિનેશન જેટલું વધારે થાય એટલું સારું છે. ને આઈ થિંક હવે બૂસ્ટર શોટનું શું છે કે ખ્યાલ નથી ઇન્ડિયામાં,
યુપી છે, બિહાર છે, કોલકાતા થઈ ગયા, ત્યાં ઘણા લોકોને હજી ફર્સ્ટ ડોઝ લેવાના બાકી છે. અને અમુક સ્ટેટ છે, હિમાચલ, ગુજરાત, ત્યાં આપણે બહુ સરસ કવરેજ થઈ ગયું છે ફર્સ્ટ ડોઝ નું. એટલે ઈ બી એક ડિસ્પેરિટી છે, હવે ગેપ ફૂલ કરવાનો છે કે બધે સરખું ફર્સ્ટ સેકન્ડ ડોઝના વેક્સિનેશન થઈ જાય.
એ તો છે. ઘણી વખત મને એ સમજવી પડે કે એકચ્યુઅલી કલેક્ટિવલી એક દેશ સપોઝ ધારો કે આ થોડું બહુ વધારે પડતું શું કે બ્રોડ થઈ જશે, પણ એઝ અ કન્ટ્રી વોટ ડુ વી વોન્ટ, મતલબ કે આપણે એક શું શું મતલબ આપણો ઓબ્જેક્ટિવ શું છે કે શું ફ્યુચર કયું ફ્યુચર જોઈએ છે, કે ઇકોનોમિકલ એડવાન્સમેન્ટ એ છે, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ગોલ છે, લોકોને ગરીબીમાંથી આગળ લાવવા એ ગોલ છે, કે પછી એજ્યુકેશનનો મતલબ પોલિસી ડિક્લેર થઈ ગઈ પણ હવે ખબર નહીં ક્યારે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થશે. તો એટલા બધા મતલબ વસ્તુઓ છે, વાતો થતી હોય, પણ કોઈ કલેક્ટિવલી કંઈ જોવા નહીં મળે કોઈ કોન્શિયસનેસમાં. કે અત્યારે આપણા સપોઝ કે જોવા જાય તો કદાચ મીડિયાને આપણે કન્સિડર કરી શકીએ કે જ્યાં સૌથી વધારે મતલબ કોઈક કદાચ આપણે જોવા મળે કે સેન્ટિમેન્ટ, કે લોકો સાના શું વાંચે છે, લોકો શું જોઈ છે, અને લોકો કઈ વસ્તુ પર રિએક્ટ કરે છે કદાચ ઇન કોઈ જેટલા લોકો કરે છે, કારણ કે મોટેભાગના તો પોતપોતાના કામમાં બિઝી છે. તો એમાં જે અમુક તો બઝવર્ડ કાઢે ને કે આ વર્ડ અત્યારે 2021 ની અંદર બહુ વધારે ચાલે છે, તો એવા અમુક 5-6 વર્ષ જ હોય, અને કદાચ મને એવું લાગે કે આપણે ગમે તેટલી મોટી મોટી વાતો કરીએ કે ગમે તે કહીએ, પણ એ બઝ વર્ડ છે ને એ ડિફાઈન કરી દે કે એઝ અ કલેક્ટિવ કન્ટ્રી, કદાચ અથવા તો મીડિયાના પરસેપ્શનમાં જે કલેક્ટિવ કન્ટ્રી છે તો એ શું જોવા માંગે છે એમ. અને અમુક વખત સેડ હોય કે એની અંદર સાયન્સનો બઝ વર્ડ નથી હોતો એમ.
એટલે એ જ એક આમ એવું છે કે આપણે કોન્સ્ટિટ્યુશનમાં લખી તો નાખ્યું કે દરેક સિટીઝનની ફંડામેન્ટલ ડ્યુટી છે કે સાયન્ટિફિક ટેમ્પર કરવું, કે દરેક વસ્તુને ક્વેશ્ચન કરીને એપ્લાય કરવું, પણ એ ડ્યુટી ક્યાં સુધી આપણે એઝ અ સિટીઝન કરીએ છીએ? અમુક ખૂબ પ્રો છે, અમુકને ખબર બી નથી કે આવું કંઈક આપણા બંધારણમાં છે કે દરેક નાગરિકની ફંડામેન્ટલ ડ્યુટી હોય. એમાંથી એક સાયન્સ રિલેટેડ છે કે તમે સાયન્ટિફિક ટેમ્પર કેળવો અને તમે દરેક વસ્તુને ક્વેશ્ચન કરો અને પછી તમને લાગે તો માનો.
હા, મને લાગે કે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સાયન્ટિફિક ત્યાં સુધી નહીં બી પહોંચે ને તો ઇવન જે સોસાયટીમાં બી કંઈક નાની મોટી વસ્તુ ચાલતી હોય કંઈ પણ, ખાલી ક્વેશ્ચન કરવાનું ચાલુ કરી દે અને ક્વેશ્ચન કરવાનું આપણે શીખવાડીએ ને લોકોને, નહીં કિડ્સને, કારણ કે હવે એક મોટી ઉંમર પછી એ બધું ચેન્જ થવું આવ્યું છે. જેમ જેમ મોટા થાય તેમ તેમ ક્વેશ્ચન વધવા જોઈએ, એટલે એ થોડું છે. બાકી એ છે કે મતલબ મારો પોઈન્ટ તો એ છે કે મતલબ જનરલી હું એક ઓબ્ઝર્વર ની જેમ જોઉં છું કે શું થાય છે બધું, અને મોટે ભાગે હું રિફ્રેઇન કરું છું કે હું કોઈ ઓપિનિયન ફોર્મ નહીં કર્યું, કારણ કે જનરલી કેવું એક વખત કોઈ ઓપિનિયન ફોર્મ કર્યો ને તો એના પછી કદાચ થોડી બ્લાઇન્ડ સાઇડ આવી જાય કે કોઈ બીજો આઈડિયા સ્કીપ થઈ જાય એમ, એટલે એ રીતે જોઉં છું મેં. બાકી હા, એક છેલ્લો ક્વેશ્ચન મારે તને પૂછવો હતો કે વોટ ઇઝ યોર લાઈફ ફિલોસોફી? મતલબ બહુ કંઈક મહાન આન્સર આપવાની જરૂર નથી, ઇન જનરલ કે અત્યારે તું જ્યાં પણ છે અને જે પણ કરે છે, કે શું અત્યારે માસ્ટર્સ કરે છે IIT પટનામાં, અને તું જે બી કંઈક તે વિચારી હશે તારી લાઈફ નેક્સ્ટ 5 years 10 years, તો તું કેવી રીતે જોઈ છે દુનિયાને?
એટલે જો પર્સનલ ગોલની વાત કરું ને તો મેં આમ નાનો હતો ત્યારે એમ કે બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ પડે, એમ કે બિઝનેસ કરવું છે ને આ કરવું છે ને તે કરવું છે. એમાંથી જે બી લોકોએ મને ઇન્સ્પાયર કર્યા એમાં વિક્રમ સારાભાઈ થઈ ગયા, કે મારા પોતાના ગ્રેન્ડફાધર છે જેનથી હું ખૂબ ઇન્સ્પાયર થયો છું, અને એવા બીજા છે. તો એક વસ્તુ જોઈ કે તમે કોઈ બી ફિલ્ડમાં હો, તમે વિક્રમ સર સાયન્સમાં હતા તો એમનો ઓબ્જેક્ટિવ એવો હતો કે એક લાઈફ એવી જીવી કે એની પછી બી લોકોને તમે હેલ્પફુલ થયા હો. કે આજે હું અમદાવાદ જાઉં ને AMA જોઉં, ફિઝિકલ રિસર્ચ લેબ જોઉં, IIM જોઉં, કે આટલી બધી તક મળે છે લોકોને, અને ઇસરો જોઉં, અને એમ થાય કે એક સાલું એક જણે જ આટલું કરી શક્યા હતા એમ. એ જ રીતે એમ થાય કે જે બી કરું પણ એને એક સોસાયટીની કોઈક એક વેલ્યુ હોવી જોઈએ, કે લોકોને સાથે લઈને ચાલુ, કે મારી પ્રોક્સિમિટીમાં જે હતા કે મારા નેબરહુડમાં જે હતા, જેટલી આપણી તાકાત પહોંચ્યા એમ, કે મારા બે ઘર સુધી કે મારા ગામ સુધી વધીને, અને બહુ કદાચ થઈ ગયું સારું તો મારા કન્ટ્રી કે વર્લ્ડ સુધી, એમ જે કરું કે બધાને એઝ અ સોસાયટી બેનિફિટ મળે. કે આજે સાયન્સ હું વિચારું કે હું PhD કરું એસ્ટ્રોમાં, મને ઇન્ટરેસ્ટ છે તો જાઉં, તો એનથી કે હું સાયન્સ તો સારું કરું જ, પણ એનથી હું બીજા 10 જણને હું ઇન્સ્પાયર કરી શકીશ આગળ, કે ઈ બી સાયન્સ કે ક્વેશ્ચન કરવાની હેબિટ બિલ્ડ કરે, કે થિંકિંગ સારું કરે, તો ધેટ ઇઝ એન ઇનફ વિક્ટરી ફોર મી. કે કદાચ હું ક્યારેક બુક લખું અને હું સારી રીતે કોઈકનું લાઈફ ચેન્જ કરી શકું, કે ઇન્ફ્લુઅન્સ કરી શકું, કે એ લોકોને કેપેબલ કરી શકું કે ના તમે બી સપના જોવો અને એને પૂરા કર્યો, શક્ય છે એમ, ચાલુ તો કરો એમ.
તારી સાથે વાત કરીને મને હજુ વધારે સ્કોપ દેખાય છે કે આને હું વધારે સારી રીતે તારી સાથે હજુ વધારે થોડા એપિસોડ કર્યું. અને આઈ થિંક મેં છે ને આ તારી વાત છે ને એકદમ સાચી છે. મેં અત્યારે થોડા એક બે દિવસ પહેલા જેવું થોડું સેલ્ફ ડાઉટ કરતો હતો કે શું મતલબ આ બધા એપિસોડ રેકોર્ડ કર્યું છું, દાખલા અઠવાડિયે થોડા મૂકું છું, કોઈ સાંભળે છે કે નથી સાંભળ્યો કઈ ખબર નથી એમ. તો મને વિચાર્યો હતો કે આ બધું શું કરું છું એમ, કે કદાચ હું હિન્દીમાં કરું, ઇંગ્લિશમાં કરું તો કદાચ વધારે લોકો સાંભળે, પણ મને એવું છે કે અંદરથી તો એવું આવે છે કે હું ગુજરાતીમાં જ કરું એમ, અને મને ખબર નથી કે હું ક્યાં જાઉં છું કે શું મતલબ આ ક્યાં જશે પોડકાસ્ટ, પણ કરું છું એમ. તો મને કોઈ એવું કીધું કે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે કોઈક એક વ્યક્તિ ક્યાંથી કોઈ સાંભળશે અને ક્યાં સાંભળશે આપણને ખબર નથી, પણ જાણતા અજાણતા કદાચ એ આનાથી ઇન્ફ્લુઅન્સ થઈ શકે અને કોઈક ડિસિઝન લઈ શકે. કારણ કે આપણે બધાએ પણ લાઈફમાં ડિસિઝન એ રીતે લીધા છે કે આપણે કોઈનું કામ જોયું છે કે કોઈકના આઈડિયાઝને જોયા છે અને આઈડિયાઝને આપણે કેપ્ચર કર્યા છે. એમ તો એન્ડ્રુ એન્જીનું એક્ઝામ્પલ હતું કે એન્ડ્રુ એન્જી એ કોર્સેરાના ફાઉન્ડર છે અને મશીન લર્નિંગનો એક કોર્સ ચાલે છે એમનો જે ફ્રી છે. તો એણે મને એ જ એક્ઝામ્પલ આપ્યું કે જો કદાચ એન્ડ્રુ એન્જી નહીં હતે તો કદાચ મશીન લર્નિંગનું જે એક ફંડામેન્ટલ જે એજ્યુકેશન છે એનાથી ઇન્ટ્રોડ્યુસ જ નહીં થતે. તો એટલે એવા અમુક એક્સપર્ટ હતા કે જેમણે એમનું નોલેજને એમનું વર્કને ફ્રીલી લોકો માટે મૂક્યું, એમના આઈડિયાઝને મૂક્યું અને કોઈ કેપ્ચર કરી લીધું અને આપણા જેવા મતલબ ડેવલપિંગ કન્ટ્રીઝમાંથી લોકો જાય છે અને યુએસ કેનેડા કે ગમે ત્યાં મતલબ વર્લ્ડ વાઇડ પોતાનું જે પણ કરિયર ડેવલપ કરે છે તો એના ઉપર જ કરે છે કે કોઈકે પોતાના આઈડિયાઝને પબ્લિકલી પ્રેઝન્ટ કર્યા હતા અને એમ કોઈકે આઈડિયાને ફોલો કર્યા. એમ તો કરતા રહેવું જોઈએ, પોતાના આઈડિયાઝ અને પોતાની થિંકિંગને શેર કરતા રહેવું જોઈએ. સરસ સરસ. તો થેન્ક યુ સો મચ કે આજે તે ટાઈમ કાઢ્યો. અને એમ તો તું નાનો છે પણ હું કહી શકું કે તું મારા કરતાં વધારે મેચ્યો છે અને તારી સાથે વાત કરીને મને ઘણી મજા આવી અને તું ઘણો ઇન્સ્પાયરિંગ પણ છે.
થેન્ક યુ અંકિતભાઈ. મને બી એકચ્યુઅલી કેવું છે કે જ્યારે પહેલી વાર આ પોડકાસ્ટ સાંભળ્યો તો એકદમ મજા આવી ગઈ કે વાહ ગુજરાતીમાં એમ.
ના ના હવે જરૂર નથી, વખાણ કરવાની જરૂર નથી. કઈ નહીં તું એટલે એ જ મતલબ આપણો કોન્ટેક્ટ બી એ જ થયો કે તું સાંભળે છે અમારો પોડકાસ્ટ અને તે મને મેસેજ કરેલો હતો એટલે એના ઉપરથી જ આપણો કોન્ટેક્ટ થયો. અને આપણે ફરીથી આ રીતે કરશું, ઘણા બધા ટોપિક છે જે મારે તારી સાથે ડિસ્કસ કરવા છે. કારણ કે એક જે વાઇબ જે વર્ડ યુઝ કરે છે ને લૂઝલી એ બધા કે વાઇબ મેચ થાય છે એમ, તો એ મને દેખાય છે કે સપોઝ મારી પાસે કોઈક આઈડિયા હોય ને કોઈક વિચાર તો હું ને હું તો તારી પાસે એની ઉપર એક બીજો આઈડિયા છે જે તું એની ઉપર મૂકી શકે એમ. તો એવી રીતે વાત કરવાની બહુ મજા આવે. ઘણી વખત એવું થાય ને કે શું કહેવાય કે મને કોઈ કે આઈડિયા કઈ ખબર હોય અને હું વાત કરતો હોઉં તો હું મેં ક્યાંથી સાંભળેલું હોય એને કદાચ રિપીટ કરતો હોઉં કે એવી રીતનું થતું હોય તો સામેથી જે ફીડબેક નહીં મળે ને કે કોઈક આના ઉપર ક્વેશ્ચન કરે છે તો એ બહુ વધારે પેલું ઇન્ટેલેક્ચુઅલ સ્ટિમ્યુલેશન નહીં થાય એમ. તો એ ઘણી મજા આવી. અને દર વખતે આવું જ થાય છે મારું કે જ્યારે બી કન્ક્લુઝન કરવાનું આવે ને તો એ એકચ્યુઅલ પોડકાસ્ટ કરતા પેલું કન્ક્લુઝન ઘણું લાંબુ થઈ જાય, 10 મિનિટ કન્ક્લુઝનમાં જ નીકળી જાય. તો એની વે આપણે આ પોડકાસ્ટને અહીંયા જ એન્ડ કરીએ અને આપણે ફરીથી ક્યારેક વાત કરીશું નવા ટોપિક ઉપર. થેન્ક યુ સો સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમારે કોઈ પણ ફીડબેક કે કમેન્ટ હોય તો ફીલ ફ્રી ટુ શેર. જો તમે અમને કોઈ ટોપિક સજેસ્ટ કરવા માંગતા હોય તો ફીલ ફ્રી ટુ જોઈન અવર ટેલિગ્રામ ચેનલ. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.